તારીખ 29/2/1988 પૂજ્યબેનશ્રીના વચનામૃત 326, 327 અને 328 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 251.
પરિપૂર્ણ આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો આનંદ નો સ્વાદ ચાખ્યો એને તો સ્પર્શ એમ કે છે, આનંદ નો સ્વાદ ચાખ્યો છે. અતિન્દ્રિય વચનાતીત આનંદ છે એના અનુભવ પાસે બહારના બધું દુઃખું લાગે છે, ખાલી ખાલી લાગે છે, એને થૂથું લાગે છે. રસકસ વગરનો જગતમાં સંસારી જીવને, મિથ્યા દ્રષ્ટિ જીવને પોતાના જેવા કોઈ ઉદય હોય છે એ ઉદયના સંયોગોમાં ભેરું ભેરું લાગે છે. સાધારણ માણસ હોય તો પણ એને પોતાના ઘરમાં પોતાના સંયોગમાં એને બધું ભેરું ભેરું લાગે છે. શ્રીમંત માણસ હોય તો લાગે, સ્વાભાવિક છે, પણ સામાન્ય હોય, તદ્દન સાધારણ હોય તો પણ એને ભેરું ભેરું લાગે છે. એની આધાર બુદ્ધિ હોવાને લીધે, સંયોગમાં એકતાની બુદ્ધિ હોવાને લીધે, સંસારી મિથ્યાદ્રષ્ટિ જીવને સંયોગની ઓથમાં બધું ભરેલું લાગે છે. જ્ઞાન દર્શનમાં એથી ઉલટી વાત છે, એને બહારનું બધું થોથું લાગે છે. જાણે કાંઈ અમારું નથી અને કોઈ જ અમારું નથી, એ જ્ઞાન દર્શન વિશે. અમારું કોઈ છે નહીં, કાંઈને અમારા કોનું કરવું પડે એ વાત દુઃખદાયી લાગે છે. અમારી શાંતિને દજાડનારો વિષય એમ વૈરાગ્યનો વિષય. જ્ઞાન દશામાં પોતાના આનંદને પોતાની પૂર્ણતાને લીધે આધારે છે. ત્યાં રસકસ વાળું પોતાનું સ્વરૂપ લાગે છે, એને અહીંયા સ્થળ કહે છે, એને અહીંયા સ્વભાવ કહે છે. એ સ્પર્શન એટલે અભેદ ભાવે વેદ્યું, અભેદ ભાવે અનુભવ કર્યો, એને બહારમાં બધું ભિન્ન લાગે છે, રસકસ વિનાનું લાગે છે, ખાલી ખાલી લાગે છે, પોથા જેવું લાગે છે. જેમ કૂચામાં સ્વાદ નથી એમ ક્યાંય એને રસને સ્વાદ આવતો નથી. ચૈતન્યના તળમાં પહોંચી ગયો, જ્ઞાની ચૈતન્યના તળમાં પહોંચી ગયા છે. તે ચૈતન્યની વિભૂતિમાં પહોંચી ગયો, અંદર સ્વભાવની અંદર અનેક આશ્ચર્યકારી ગુણ સંપત્તિ છે, રમણીય પ્રદેશ છે. આત્માનો અસંખ્ય પ્રદેશ છે, એ રમણીય પ્રદેશ છે. શાંતિ આનંદ સુખ એ બધું ત્યાં ભર્યું છે. જાણે કે કોઈ પણ પ્રકારની કમીના નથી, ખામી નથી, ક્ષતિ નથી, એવું પોતાનું પોતાથી પૂર્ણ સ્વરૂપ છે. એમાં જે પહોંચ્યા છે અથવા એ સ્વરૂપે થઈને જે સ્વાનુભવ કરે છે એને બહારના જગતના પ્રાણીઓની જેમ ક્યાંય પણ રસ આવતો નથી. જ્ઞાન માત્રથી ધૂન પડી ગયા છે, ખરેખર તો જે ધૂન પડ્યા છે એ જ્ઞાન માત્રથી ધૂન પડી ગયા છે. વિકલ્પ ઉઠે છે પણ એ લંબાતો નથી. કચાશ છે, સાધક દશા છે, અશક્તિ છે, ત્યાં સુધી વિકલ્પ ઉઠે છે પણ એ વિકલ્પ લંબાતો નથી. જ્ઞાન માત્રથી એટલે પોતે રાગાદીથી ભીન છે. એક પર્યાયમાં બંને સાથે હોવા છતાં પોતે જ્ઞાન માત્રપણે છે, રાગની સાથે જેને સંબંધ નથી, જ્ઞાનની જોડે રહેલા રાગ સાથે જેને સંબંધ નથી, એને રાગના વિષય સાથેનો સંબંધ ક્યાં? એને એ સંબંધ રહેતો એટલે રસ વિનાનું થોથી થોથા જેવું લાગે છે. છતાંય ગુણધર્મોની છે ને, એક વિભાવરૂપ છે ને એક સ્વભાવરૂપ છે. સ્વભાવરૂપણે અનુભવતા વિભાવ છે એનાથી જુદું પડી જવાય છે, એનો સંબંધ રહેતો નથી, સંબંધ એનો તૂટી જાય છે, છૂટી જાય છે. બહારનો દેખાવ તો પૂર્વ કર્મના ઉદયવાળો છે, એને કોણ હેરવે ને કોણ ફેરવે? જેમ જગતમાં પાપનો ઉદય ઠેલી શકાતો નથી, તેમ ઉદયમાં આવ્યા પછી કોઈ પણ ઉદય ઠેલી શકાતો નથી, ફેરવી શકાતો નથી, આગળ પાછળ કરી શકાતો નથી. એમાં કેટલો રસ લેવો, કેટલો રસ ન લેવો, એ પોતાના ઉપર આધારિત છે, પોતાની યોગ્યતા ઉપર આધારિત છે, પોતાની સમજણ ઉપર આધારિત છે, પોતાના પુરુષાર્થ ઉપર આધારિત છે. પોતાને રસ લેવો જ પડે, પુણ્યનો ઉદય આવે એટલે એમાં રસ લેવો જ પડે એવું બંધન નથી. પાપનો ઉદય આવે એટલે એમાં દુઃખ વેદવું જ પડે એવું કોઈ આત્માને બંધન નથી. ઉદય ઉદયમાં છે, જ્ઞાન માત્રથી ભીન પડતા ઉદય સાથેનો સંબંધ કપાઈ જાય છે. જે સંબંધ કપાઈ ગયો એની સાથે લેવા દેવા રહેતો નથી. બહારથી સંયોગ છે, અંદરથી સંયોગ નથી, અંદરથી સંબંધ જ નથી. બહારથી સંયોગ હોવા છતાં અંદરથી સંબંધ નથી. અને સંબંધ તો એ ખરેખર અંદરનો હતો, બહાર તો વસ્તુ ભિન્ન જ પડી છે. માને કે મારી ચીજ છે એટલે કઈ એની થઈ જતી નથી. ખરેખર અંદરથી સંબંધ કરતો હતો, એ અંદરનો સંબંધ હતો ત્યારે શું અંદરથી સંબંધ જોડતો હતો કે આ ચીજ મારી છે, આ શરીર મારું છે, આ સંયોગો મારા છે, આને લઈને મને સુખ છે, આને લઈને મારી અનુકૂળતાઓ છે, આને લઈને મારી સગવડતાઓ ને નિરાશ છે, હવે મને વાંધો નથી. એની આધાર બુદ્ધિ હતી, એને લઈને એ બધું ભર્યું ભર્યું લાગતું, પણ પોતે અંદરથી સંયોગ એનો એકત્વ બુદ્ધિ એ જોડ્યો હતો એટલે સંબંધ એને અંદરથી હતો. ચિત્ત તોય બહાર હતી તો એના આત્મામાં કોઈ ચીજ આવતી નથી, એના આત્મામાં કોઈ ચીજને સંબંધ થતો નહોતો. દ્રવ્ય તો દ્રવથી દ્રવ્ય મળતું નથી, વસ્તુ સ્થિતિ એ છે કે દ્રવથી તો કોઈ બીજું દ્રવ્ય મળતું નથી, ભળતું નથી. પણ જાણે પોતે ભળી ગયો હોય કે પોતામાં બીજા ભળી ગયા હોય એવો મિથ્યા અનુભવ કરતો હતો, એને અંદરનો સંબંધ તો ખરેખર જ્ઞાન સહિતના વૈરાગ્ય વાળી જ્ઞાન દશા સાધક દશા હોય છે અને એને બહારમાં ક્યાંય રસ હોતો નથી. રસ દેખાય તો તે ઉપર છંદો ચારિત્રમોનો દોષ છે, એનાથી પણ એ જ વખતે જુદા પડવાના પ્રયત્નમાં જ્ઞાની ઉભા છે, એ જ વખતે એના નિષેધમાં ઉભા છે, અને એ જ વખતે પોતાની સાધનાથી એ દોષ ટાળવાના પુરુષાર્થ મંત્ર છે, ઉદ્યમ મંત્ર છે. અનેક વિભૂતિઓ છે, જેથી શબ્દ દ્વારા કહી શકાય એટલી તો આવે છે. સુરતાલી શક્તિમાં વિભૂતિ છે, આત્માની પ્રભુત્વ શક્તિ, સ્વતંત્રપણે પોતે પ્રભુ છે, એના માથે કોઈ ઈશ્વર નથી, ધણીનો કોઈ ધણી નથી, આત્માની માથે કોઈ ઈશ્વર નથી, પોતે જ પરમેશ્વર સ્વરૂપે છે, પરમપદ પોતાનું છે, સર્વોત્કૃષ્ટ, એનાથી કોઈ આગળ નથી. જે સાક્ષાત પરમેશ્વર દશાને પ્રાપ્ત થયા એ પણ એમ કહે છે કે તારો પરમેશ્વર તું ને તારો સર્વોત્કૃષ્ટ સ્વરૂપ તું પોતે જ છો, અમે તારા ભગવાન ને તું અમારો ભક્ત, એ વાત અમારી નજરમાં નથી. આચાર્ય ભગવાને કહી બેઠામાં એ વાત લીધી, ત્યાં હરિંશ ન વાંચ્યો, હું મારા આત્મામાં પણ સિદ્ધપદનું સ્થાપન કરું છું અને તારા આત્મામાં પણ સિદ્ધપદનું સ્થાપન કરું છું. જો તારે સમયસાર શ્રવણ કરવું છે તો આ નજર અમારી છે અને આ શરત પણ અમારી છે કે પહેલા પોતાના આત્માને સિદ્ધપણે સ્થાપીને આગળ ચાલવાની વાત છે, પછી બીજી બીજી વાત છે, પછી સાધક દશા સમજા છે સમજાશે, ને પછી બાધક દશા સમજાશે, એ પહેલા સાધક બાધકપણાનું સાચું જ્ઞાન નહીં થાય. સાધક બાધકપણા રહીત પોતાનું સિદ્ધ સ્વરૂપ છે, કે જે સિદ્ધ સ્વરૂપ પાસે એક સમયની સિદ્ધ અવસ્થા ગૌણ છે, મુખ્ય નથી, એક સમયની સિદ્ધ અવસ્થા જેની પાસે ગૌણ છે, એવું સિદ્ધ સિદ્ધ પદ છે, એને સ્થાપતા સાધકપણું શું બાધકપણું શું એનું બધું પરિજ્ઞાન થાય છે. એ પહેલા બધી વાતો છે, એ વાતો ખરેખર સમજણવાળી નથી, આવી શરત છે, એવી અનુભૂતિ છે કે જેમાં કોઈ રિદ્ધિ સિદ્ધિ બાકી નથી. કેટલા કેટલા વખાણ કર્યા છે સ્વામી ભવેશાના, ખોટા મકાન નથી, જૂઠ મુખ ની વાત નથી, જૂઠું પણ ધ્યાન ધરે છે, પોતાના શિવપદનું ધ્યાન ધરે છે, તો જૂઠું પણ ધ્યાન ધરે છે કે નહીં? છે એમ. બધી લબ્ધિ એમાં સમાઈ જાય છે, સિદ્ધ અવસ્થા સુધીની બુદ્ધિ લબ્ધિ સમાઈ જાય છે. લબ્ધિ શબ્દ આત્મ સાક્ષાત્કાર અપૂર્વ દર્શન છે. અનંત કાળમાં ન થયું હોય એવું ચૈતન્ય તત્વમાં જઈને જે દિવ્ય દર્શન, તે જ અલૌકિક દર્શન છે. સિદ્ધ દશા સુધીની સર્વલબ્ધિ છે. પછી મુનિઓને લબ્ધિઓ પ્રગટે છે, સિદ્ધ દશા સુધીની રસ્તાની બુદ્ધિ લઈ લેવી, સર્વલબ્ધિ શુદ્ધ શુદ્ધાત્માનુભૂતિમાં જઈને મળે છે. જ્યાં શુદ્ધ આત્માની અનુભૂતિ થઈ બધી લબ્ધિમાં આવી. તર્ક કરી શકે કોઈ કે કોઈ શૂન્ય દ્રષ્ટિને પૂર્વ કર્મના યોગે બહારમાં રોગ અને દારિદ્રતા ઘણી હોય, રોગ થઈને દવા ન મળે. શું દારિદ્ર એવું હોય કે રોગ થાયને દવા લાવવાની વ્યવસ્થા ન હોય, ઓકે, આમાં બધી લબ્ધિ કેવી રીતે એને મળી? વિચારા એવો વિષય છે ને, એની એની અપેક્ષા નથી, અપેક્ષા એને નથી. અંદરમાં ભરપૂર તત્વ છે, એના ઊંડાણમાં ઊંડે ઊંડે ચાલ્યો ગયો છે. 1924માં લીધું ને, ઊંડી ઊંડી ગુફામાંથી બહાર નીકળતો જ નથી. બહારમાં એમ કઈ કે દવા લઈ આવો, પણ અંદરમાં ઊંડી ગુફામાં ચાલ્યો ગયો છે. એને બુદ્ધિ લબ્ધિ, શુદ્ધ દશા સુધીની બુદ્ધિ લબ્ધિ એને સ્વરૂપની કેટલી ખુમારીમાં છે એ જાણે છે. જગતમાં એમ કહે ને, ઘાયલ નિગત ઘાયલ જાણે, બહાર નું અને અંદર નું મેળવવા જાય તો ચિત્ત સ્થિર રહેવું કઠણ પડે. પુણ્યની લબ્ધિથી તો માપવાનો, પુણ્ય પાપના ઉદયથી માપવાનો માપદંડ જે છે જગતની અંદર, એ માપદંડ આયમ એકોર મૂકી દેવો પડે છે. કેમ કે જે આત્માઓ પુણ્ય પાપના ઉદયથી ભિન્ન પડીને પર થઈ ગયા એનાથી, એને એનાથી પણ ક્યાં માપવા જાતો? પોતે માપતા નથી અને તું માપતો એને ન્યાય થશે નહીં. કેમ કે એનાથી પર થઈ ગયા છે. જે જેનાથી પર છે એનાથી એને તું માપે છો, તારો માપદંડ છે એ ખોટો છે. બરાબર, એને એક બાજુ મૂકી દે, એનાથી એ મપાટો. કસાયની મંદતા એ ખરેખર પણ છે, કસાયની તીવ્રતા પાપ છે અને કસાયની મંદતા એ પુણ્ય છે. લોકો એમ જોવે છે કે પ્રતિકૂળતાનો ઉદય તે પાપ છે અને અનુકૂળતાનો ઉદય તે પુણ્ય છે. લોકો એમ જોવે છે, બાહ્ય દ્રષ્ટિ છે એટલે બાહ્ય પદાર્થોથી માપે છે, જ્ઞાનીની અંતરંગ દ્રષ્ટિ છે એટલે અંતરંગ પરિણામથી માપે છે. પણ એ તો અંદરમાં એ પુણ્ય પાપના ઉદયરૂપ પરિણામથી ભીન પડ્યા છે, એને તું કેવી રીતે માપીશ? તીવ્ર કષાય ટાણે તો તીવ્ર કષાય વાળા સમજીશ, મંદ કષાય ટાણે તો મંદ કષાય વાળા એને સમજીશ, પણ એ તો બેથી ભીન પડ્યા છે, એનું શું? એ બંને પ્રકારના પરિણામમાં એ પોતાનો પોતા રૂપે પોતા સ્વરૂપે અનુભવ જ કરતા નથી. અને એ બંને પ્રકારના પરિણામમાંથી જેણે પોતાનું અસ્તિત્વને ખસેડી લીધું છે, જે અસ્તિત્વ સ્થાયીત્વ એ ઉઠાવી લીધું છે, ત્યાંથી એનો માલિકી હક ઉઠાવી લીધો છે, સ્વામિત્વ બુદ્ધિ છૂટી ગઈ છે, ઘણા શબ્દો વાપર્યા છે રાજમૌલીએ નિર્જરા અધિકારમાં, એને એ રીતે માપવાનું એ સાચું માપ નથી. ત્રણસો સત્યાવીસમાં અજ્ઞાનની દશા અને જ્ઞાનની દશા એ બંને વચ્ચેની સરખામણી આપી છે. દેવલોકમાં ઊંચી જાતના રત્નો અને મહેલો હોય તેથી આત્માને શું એમ કહે છે? મોટા મોટા દૈવી મહેલો હોય છે, દેવોના નિવાસ સ્થાન, અહીંયા તો એ પ્રકારના પરમાણુ નથી એટલે એનો અંદાજ પણ અહીંયા આવી શકે એવું છે. સિમેન્ટના ચૂનાના બનાવે પણ અમુક ટાઈમે રહેતા પરમાણુ ખરવા લાગે છે, વગર મહેનતે મકાન જૂનું થઈ જાય છે, જૂનું કરવું પડતું નથી. એવા જ અહીંયા પરમાણુને એવા જ પ્રકાર અહીંયા હોય છે, ત્યાં એવો પ્રકાર નથી. ત્યાં કઈ સિમેન્ટ ચૂનો લઈને મકાન બનાવવું પડતું નથી. જાતને એની લબ્ધિઓ હોય છે અને એમ માયાવી કોઈ બધું બનાવી નાખે એમ ફટાફટ બનવા માંડે છે. આવે છે ને આમ હરિવંશ પુરાણમાં શ્રી કૃષ્ણ ગોકુળની અંદર બાળપણ વિતાવે છે, યુવાન થયા એટલે દેવોને ખ્યાલ આવ્યો હું છે ને, એના કરતા દેવો કરતા ઊંચા પણ છે, નારાયણ છે, વાસુદેવ છે, એટલે એનાથી નીચેના પુણ્યવાળા દેવો આવે છે, દ્વારકા સોનાની બનાવે છે અને ગોકુળમાં માનીને વિનંતી કરે છે કે પ્રભુ ત્યાં દ્વારકામાં પધારો, સ્વામી તરીકે બતાવે પોતે એનાથી પોતાથી ઊંચા પુણ વાળા છે ને, જેમાં એને સાહેબ સાહેબ કરે, પ્રધાન હોય ખુલા હોય આપના માટે ત્યાં બધા નિવાસ સ્થાન બનાવી દેતા છે, સોનાને દ્વારકા બનાવે છે. તો એને કાંઈ ખાણમાંથી કે રિફાઇનરીમાંથી સોનું લેવા જવું પડતું સ્ત્રીઓ હોય છે, જેમ ચક્રવર્તી ને 96,000 હોય છે તો અર્ધ ચક્રી ને 16,108 હોય છે. તો દરેક રાણી માટે એક મહેલ, એક બેડરૂમ એમ ને એક મહેલ એનો જુદો, બધી વ્યવસ્થા એની જુદી, એટલા પણ લઈને આવ્યા છે. એવી મોટી દ્વારકા બનાવે છે, માયાવી જેમ બનાવી નાખે એમ બનાવે, મનુષ્ય લોકમાં એટલી રચના કરે છે. દેવલોકમાં તો હોય એમાં ક્યાં મોટી વાત છે, દેવલોકમાં તો એવી રચના થાય એમાં કાંઈ મોટી વાત નથી. દેવનું કુમાર ઊંચી જાતના રત્નોને મેલો હોય તેથી આત્માને શું? આ તો વિષય ચાલે છે કે એથી પણ આત્માને શું? એના વખાણ કરવાની વાત નથી કે આ જો પુણ્યનો ઉદય સોનાની દ્વારકા બનાવી, વખાણ રાગવર્ધક વાત નથી. એ બધો પુણ્યનો ઉદય રાગ વધારવા માટે કહેવામાં આવતો નથી, પણ એ બધું હોય તો આત્માને શું એમ કહેવા માટે જુદી વાત છે. એટલે તો વિતરાગી શાસ્ત્રો માટે એમ કહેવાય છે કે અહીં મતના શાસ્ત્ર ની જેમ તે રાગ દ્વેષ વર્ધક શાસ્ત્રો નથી. ધ્યાન ખેંચ્યું છે એ શાસ્ત્રોનો અધ્યયન કરનારાઓ પ્રત્યે ધ્યાન ખેંચ્યું છે કે આ કોઈ રાગવર્ધક શાસ્ત્રો નથી. આવી કોઈ વાતો વાંચીને સાંભળીને રાગ ન વધે એની અંદરમાં એને સાવધાની હોવી જોઈએ. એટલે એમ કહે છે એથી શું? તેથી આત્માને શું? આત્માને એની કાંઈ કિંમત નથી. દેવલોકના મેલો અને રત્નોને આત્માને કોઈ કિંમત નથી. એ તો જે બહારના ભૌગોલિક વૈભવને મહિમા આપે છે એને તો ગુરુદેવ ચોખ્ખી ભાષામાં ભિખારા કહેતા. શું કહેતા? કે તું ચૈતન્ય રાજા થઈને તું ભીખ ક્યાં માગે છે? ને સીધા એને ભિખારા કહેતા. કર્મભૂમિના મનુષ્યો રાંધે ખાય, અહીંયા તો અન્નને રાંધે ને પછી ખાય. પદ્ધતિ એ છે કે અન્ન રાંધીને ખાવે, ખાય અને ઉદર પુષ્ટિ કરે, શરીર પોષણ કરે. કર્મભૂમિના મનુષ્યો રાંધી ખાય પણ ત્યાં પણ આકુલતા છે જગતની અંદર, અને દેવોને અમે જરે ત્યાં પણ એને આકુલતા છે. ત્યાં પૂર્ણ યુગ છે એટલે રાંધવાની કડાકૂત નથી. માણસીને ચીપી અને તાવડી ત્યાં વસાવી પડતી નથી. તાવડી 13 બાણા માગે, 13 બાણા નહીં અત્યારે તો 213 બાણા માગે, 313 બાણા માગે છે. નાની મોટી જરૂરિયાતો વધી છે પણ ત્યાં કાંઈ માથાકૂટ નથી. ઘણા વર્ષો પછી કોઈને 1000 વર્ષે, કોઈને 10000 વર્ષે વિકલ્પ ઉઠે આહારનો, કંઠમાંથી અમી જરે છે અને તૃપ્તિ થઈ જાય, આહાર સંબંધીનો વિકલ્પ મટી જાય. વિકલ્પ છે એ આકુલતા છે. ત્યાં પણ આકુલતા જ છે એમ કે છે. ત્યાં ખાવાની ને રળવાની માથાકૂટ નથી, પૂર્ણ ઉદય છે એટલે. પણ ત્યાં બીજી આકુલતા ઘણી છે. કેમ કે આ પુણ્યના ઉદયમાં પણ ચડતા ઉતરતા પુણ્યના ઉદય હોય છે. મિથ્યા દ્રષ્ટિને બીજાના પુણ્ય જોઈને, એના પુણ્યની હિંમત જોઈને એને દ્વેષ આવ્યા વિના રહેતો નથી. અહીંયા એમ થાય છે, કોક આગળ વધી જાય તો એને એમ થઈ જાય કે આને ક્યાંક લાગ પડે પછાડવો જોઈએ. પૂર્વકર્મ અનુસાર ઉદય છે બધાને, એમાં કઈ ઈચ્છા અનુસાર કોઈનો ઉદય થતો નથી ત્યાં પણ કે અહીંયા પણ. એટલે જે પોતાથી વિશેષ હોય એ તો હોવાના જ છે. ચડ ઉતરતો પરિણામ થાય છે ને એના ફળ ચડ ઉતરતો હોવાના જ છે. જગતમાં એ જોવે છે અને સળગે છે, જોવે છે ને સળગે છે. આપણે કર્મભૂમિના મનુષ્યો રાંધી ખાય ત્યાં પણ આકુલતા, અને દેવોને અમે જરે ત્યાં પણ આકુલતા છે. આ મિથ્યા દ્રષ્ટિ બીજી વાત લીધી છે. કેમ કે અહીંયા અજ્ઞાને વિરુદ્ધ જ્ઞાનીનું સ્વરૂપ સમજાવવું છે. સામે સામે વિરુદ્ધ છે એકબીજાનું પરિણામ સ્વરૂપ. છ ખંડ ને સાધનારા ચક્રવર્તી ના રાજમાં પણ આકુલતા છે, એના ઉપર વિકલ્પ જો પૂછો એ બધું પરિણામ એના ઉપર જાય છે, ઉદયમાન સમૂહો ઉપર ઉપયોગ જાય છે, પરિણામ લાગે છે. પોતાની શાંતિને દજાવનારા એ પરિણામ એને લાગે છે. છ ખંડને સાધનારા ચક્રવર્તીના રાજમાં પણ આકુલતા છે, ત્યાં પણ ક્યાંય ચક્રવર્તીના પુણ્યમાં પણ કાંઈ કે દેવલોકના પુણ્યમાં ક્યાંય પણ જીવને શાંતિ એથી આકુલતા છે. જ્યારે અહીંયા અંતરની વૃદ્ધિ ન પ્રગટે, અંતરની શાંતિ ન પ્રગટે, તો ભાવની વૃદ્ધિને વૈભવ શી રીતે શાંતિ આપે, કેવી રીતે શી શાંતિ આપે, કેવી શાંતિ આપે? કે શાંતિનો ગુણ નથી અને શાંતિની પર્યાય નથી, અને હોય તો કઈ લેવા દેવાનો બે દ્રવ્ય વચ્ચે પ્રસંગ નથી, પરિસ્થિતિ નથી. કેમ કે સંતો છે, સિદ્ધો છે, શાંત દશાનો અનુભવ કરે છે, પોતામાં પોતાની શાંતિ છે, પોતાની શાંતિનો વ્યક્ત પ્રયોગ છે, અનુભવ છે, તો પણ કોઈ પોતાની શાંતિ બીજાને આપી શકે છે? એ તો બની શકતો નથી. આ પરમાણુઓ તો શાંતિ ને સુખ રહિતના પદાર્થો છે, જેની અંદર સુખનું નામ નિશાન નથી, કે શાંતિની ગંધ એમાં નથી. તમે કેવી રીતે શાંતિ આપશે? ત્યાં તારી અપેક્ષા રહી હોય કે અહીંથી મને સુખ શાંતિ મળે, તો એ તો ત્રણ કાળમાં બની શકે એવું નથી. ગપ્પા ચોખે ચોખા ગપ્પા છે, એમ કે પમાડી દે એવા ગુરુને કે માથે હાથ મૂકીને પમાડી દે, એને અનુભૂતિમાં લઈ જાય, પ્રયોગ કરાવે છે ને હિપ્નોટિઝમની જેમ. ચાલો તમને હવે શાંતિમાં લઈ જઈએ છીએ, એમ કરીને પછી બધા પ્રયોગ કરે છે. એ વાત સાચી નથી. પોતે સ્વતંત્રપણે એની અસર નીચે જાય છે, એવો એને ખેંચી શકે છે, એ તો કહેવા માત્ર છે, ખરેખર એમ છે. બધાની શક્તિમાં રહીને તો પછી જગતની અંદર બુદ્ધિને ધારે એ પ્રમાણે જ થાય. જો કરી શકતો હોય તો એના વિકલ્પને એની ઈચ્છા પ્રમાણે થાય, એવું તો ક્યાંય જોવામાં આવતું.
દાદા ભગવાન બેન કૃપા
થાય,
અત્યાર સુધી મેં 25,000 માણસો ને સમય
દર્શન કર્યા. કેવી હસવા જેવી વાત લાગે, પટેલ છે ગુજરાત ના ચરોતર ના પટેલ, એમનું વિગત વિપ્રહ, એમનું વિગત વિપ્રહ જાય છે, પ્રદેશમાં જાય છે, દેશ પ્રદેશમાં જાય છે. આવેલા રસ્તામાં અત્યાર સુધી 25,000 વ્યક્તિને સમય દર્શન આપ્યું છે. સોનગઢમાં તો બધા મસૂદ આવે એ સમય દર્શન થોડું થોડું ગુરુદેવની કૃપાથી ઓછે વ્યક્તિ અંશે હજી સમજી શક્યા છે એ વિચારને, સમય દર્શન શું ચીજ છે. મને તો હસવું જ આવે, આ કઈ મુલાભાવી થોડા છે કે લારી લઈને નીકળે, ભાઈ લ્યો ભાઈ લ્યો, આઠા નાના કિલો છે, એવું તો છે ને. બીજાથી થવાનો પ્રશ્ન જ નથી, અશક્ય નો અસંભવ છે. કોઈ રીતે કોઈનું કોઈ કરી શકે, ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનો અધિકાર નથી. ભગવાન તો એમ કહે છે 375 74 બંધ અધિકારની ગાથામાં ગુરુદેવ, 372 ભગવાન એમ કે છે કે હું મારી વાણી કરી શકતો નથી, ને આ દિવ્ય ધ્વનિ થાય છે, સ્વયં થાય છે. કહેવાય કે આ ફલાણા અરવિંદ તીર્થંકર દેવ ની વાણી અત્યારે પ્રગટ છે, ભગવાને પ્રગટ કરી વાણી. તો કે આ વાણીના પરમાણુને હું પ્રગટ કરું છું એ વાત બિલકુલ ખોટી છે. કહેવા માત્ર, બોલવા માત્ર છે, આત્મામાં વાણીને કહેવાનું, વાણીને પ્રગટ કરવાનું કોઈ સામર્થ્ય નથી, કોઈ આત્મામાં નથી. પછી બીજા આત્માને સુખ શાંતિ લાવી દેવી કે કરી દેવી એ વસ્તુના સ્વરૂપમાં નથી. આ તો પૂર્વની વાત લીધી છે કે અંતરની વૃદ્ધિ ન પ્રગટે અને શાંતિ ન પ્રગટે તો બહારની વૃદ્ધિને વૈભવ એવી રીતે એને શાંતિ આપે. જેને શાંતિ મળે છે એ તો એની અંદરની ચૈતન્ય વૃદ્ધિ પ્રગટતા, શાંતિની વૃદ્ધિ સિદ્ધિ છે એ પ્રગટે છે, એમાંથી એને શાંતિ મળે છે. અને એ સાધન દશાથી માંડીને સિદ્ધ દશા પર્યંત અંદરથી શાંતિનો સ્ત્રોત આવે છે, અંદરથી આનંદનો કરંટ ઉભો થાય છે, એને બહારના કોઈ પદાર્થ સાથે કોઈ જાતનો એ સંબંધ નથી. બહારના સંયોગો ન તો દુઃખ આપે છે કે ન તો એને સુખ આપે છે, પણ બહારના પદાર્થો પ્રત્યે જીવના પરિણામ લાગે ત્યારે એને આકુલતા થાય છે, એટલે એ પદાર્થો દુઃખદાયી છે એવો આરોપ કરાય છે. વસ્તુ પાસે ન તો એ દુઃખનું કારણ છે કે ન તો એ સુખનું કારણ છે. એમ જોયું ખસીને બહાર ગા એટલી અશાંતિ નું દુઃખ છે. ચોખ્ખી ચોખ્ખી વાત છે. જોકે આખા જગતમાં આ એક સમસ્યા છે કે સુખ ક્યાં અને સુખ કેમ મળે. ભ્રાંતિગત જીવોએ અનાદિથી એવો એક અભિપ્રાય સેવ્યો છે અને તદનુસાર પુરુષાર્થ કરતા રહ્યા છે કે જેમ જેમ સંયોગોની પ્રાપ્તિ, સંયોગો વધે, અનુકૂળતાઓ વધે તેમ સુખ થાય, એટલે આખા જગતના પ્રાણીઓ સંયોગો પાછળ દોડે છે. કીડી સવારે દરમાંથી બહાર નીકળે તો એ કણમાં સુખ માનીને પ્રવૃત્તિ કરે છે, અને મોટા શહેનશાહને ચક્રવર્તી પણ વધતા વૈભવના વ્યવસાયી છે એને પણ વૈભવ વધે તો સુખ છે એમ માન્યું છે, અને બધાની દોડ એક ધારી સંયોગો પાછળ છે. એટલે એક સમસ્યા રહી જગતની અંદર કે આ બધું મળવા છતાં સુખ શાંતિ મળતી નથી, તો હવે ખરેખર સુખ કેમ મળતું હશે અને ક્યાં મળતું હશે આ વિશે અજાણ આવીએ. જૈન દર્શનમાં એવી વાત નગારા ઉપર દાંડી પીટીને જાહેર કરે છે કે સુખ આત્મામાં છે અને સુખ ક્યાંય બહારમાં નથી. એનો તો આ બોલ છે કે દેવલોકના મહેલમાં સુખ નથી, દેવલોકના અન્ના રત્નમાં સુખ નથી, અને અહીંયા મનુષ્યમાં હારામાં હારી મીઠાઈ રાંધીને ખાય તો એમાંય સુખ નથી. અને ચક્રવર્તીનો વૈભવ હોય તો એને પણ ક્યાંય સુખ નથી. એ તો સમય દ્રષ્ટિ હોય એટલે બચી જાય, ચક્રવર્તી તો સમય દ્રષ્ટિ હોય તો બચે, મિથ્યા દ્રષ્ટિ હોય તો નિયમથી હાથની નરકે જાય એટલા પાપ બાંધે. કેમ કે મિથ્યાત્વ અવસ્થામાં તો સંયોગનો રસ તીવ્રતા પકડ્યા વિના રહી શકે નહીં. જે અનુકૂળ સંયોગો ભાળે એવો પડે, સાતમી નરકના ટાંકા બાંધે. સમય ચક્રવર્તી ના આયુષ ના સમયો લઈને
એટલા પલ્લીઓ વર્ષો નહીં પણ પલ્લીઓ પણ બધા 56,900 ને 56
એટલા પલ્લીઓ
પલ્લીઓ પણ ભોગવે એક સમય નો કુટિલ ભાવ આવે ભોગવવાનો 56,900 ને 56 પલ્લીઓ
તારા પરિણામ માં રસવૃદ્ધિ ન થાય એમ ધ્યાન રાખજે નહીં તો મરી જઈશ.
એક સમય
56,000 એ તો એક દ્રષ્ટાંત છે. એમ નથી કાઢવાનું કે આપણે ક્યાં ચક્રવર્તી છે ને આપણે ક્યાં એની વાત છે. આ તો પછી કે એના અંતો સમર્થ વાત છે. પુણ્યનો ઉદય ને પાપનો ઉદય ક્રમશઃ બધા જીવોને ચાલુ જ રહ્યા છે. કેમ કે પૂર્વ સંચિત છે એ તો સંચિત કર્મનો ઉદય તો આવ્યા વિના રહેવાનો નથી. ક્યાંય પણ ઉદયમાં તીવ્ર રસે કરીને પરિણામ આત્માથી દૂર જવાની વાત છે. ફળ તો સરખું છે, પૂરું કરવાનું અનુમોદનું ફળ તો સરખું છે. પરિણામ કરે કે અનુમોદ ના કરે, અનુમોદ ના પરિણામ અનુમોદના ના પરિણામ કરે કરવાના પરિણામ કરે ફળ તો સરખું આવવાનું. અંતરની શાંતિ ઉપર વજન છે. બહાર માંથી ક્યાંય પણ શાંતિ શોધવા દેશો મળશે નહીં. દેવલોકમાં નથી, ચક્રવર્તીના વૈભવમાં નથી, અને વર્તમાન મનુષ્ય ઉચિત જેટલા કોઈ ઉદયના પ્રકાર છે એમાં કોઈ પણ પ્રકારમાં આત્માની શાંતિ નથી. આમ લોકો કે આ માણસ ને તો કયા ઉપાધિ નથી, નિરાશ છે, આમ દામને ઠામ છે, કોઈ ઉપાધિ નથી, કોઈ રોગ નથી, બીજી કોઈ ચિંતા નથી, પોતાને સંતોષ છે એટલે વધારે મેળવવાની, પણ એને તૃષ્ણા નથી એટલે તૃષ્ણાની આગ પણ એને નથી, અને એ ખાય પીને આનંદથી શાંતિથી પોતાનું જીવન જીવે છે. સાચું છે ને? એટલું નથી ને બીજા બીજા બધા કરતા મને આટલું છે. શું ક્યાં એનું દુઃખ છે એ શોધવા જેવું છે. બીજાને ઘણી ઉપાધિ છે, માથાકૂટ છે, ને મારે તો બધી નિરાશ છે, એવો જ એને પોતાના વર્તમાન સંજોગોનો આશ્રય લીધો છે એ જ એનું દુઃખ છે. એમાં એનો રસ પીડે છે અને એમાં જરાક ખીલી આગી પાછી થશે. એક ખીલી ખસે એને પોસાતી વાત નથી, ઢકડખલ છે એના રહેવાનું નથી. કેમ કે એ બધું શાશ્વત નથી, થોડું ઘણું હોય તો થોડો પાર છે, એમાં ઢકડખલ થી આવીને રહેતી નથી. અને પછી એને ખબર પડે છે કે આમ કેમ છે, કેમ આ બધું જે દુઃખ એકદમ ભાઈ ધરબાઈ ગયો હતો. તારું દુઃખ તો ઉપર રાખ વળી હતી એટલે તને દેખાતું નહોતું, બાકી અંદર દુઃખ સારો ભાર પડ્યો હતો. એ સંયોગોનો આશ્રય લીધો એ મોટું દુઃખ છે, અને એ દુઃખ નો તને એ વખતે ખ્યાલ નહોતો, એટલે દુઃખ નહોતું, તને ખ્યાલ ન હોય એટલે નહોતું, એમ વાત છે. હા, તો એ તો વાત છે. અંતરની વૃદ્ધિ ને અંતરની શાંતિ પ્રગટ કરવાની વાત છે. જ્યાં શાંતિ છે, જ્યાં શાંતિ ભરી છે, એને ઓળખે, એને સમજે, તો એનો સમજણમાંથી ઉભી વાત થશે. જ્ઞાન જ સાધન છે ને બીજું કોઈ સાધન નહીં. એ તો પોકારી પોકારી કે છે કે જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન મોક્ષ નહીં. તો બધા સાધનથી એને હટાવે છે ખરેખર, તો કે તું ખોટા સાધનને અન્યથા સાધનને છોડી દે. સાધનાત્માની સિદ્ધિ તો યથાર્થ સાધનથી જ થશે. જ્ઞાન સ્વભાવી આત્માની સિદ્ધિ તો જ્ઞાન સ્વભાવથી જ થશે, બીજી કોઈ રીતે થશે નહીં. ચોખ્ખી ચોખ્ખી માગે છે. એ સ્વભાવનો નિર્ણય કર, ઓળખાણ કર અને એમાં એકાગ્ર થઈને અનુભવ કર. વાત કેટલી ટૂંકી છે, બાકી બધી લાંબી લાંબી વાતો આ એક વાત ટૂંકી વાત કરવા માટે છે, બીજી કોઈ વાત એમાં ખરેખર છે. આ વાતમાં આ વાત તો લુપ્તપ્રાય લુપાઈ ગયેલી વાત, ઢંકાઈ ગયેલી વાત, અભિપ્રાય તો આના દેથી ચાલુ આવે છે. ભગવાન નો માર્ગ ક્યારે વિષ્ણુ માંથી નાશ પામે છે ને બંધ થાય છે એવું તો બધું કોઈ ક્ષેત્ર ની અંદર એનો ઓછો અંશ હોય છે તો કોઈ ક્ષેત્ર ની અંદર એનો ઘણો અંશ હોય છે. એટલું બન્યા છે એ ગમે તેમ હોય, પોતાને કરવું હોય તો અહીંયા આવે વસ્તુ ખરેખર બધી તૈયારી છે. તો વિચાર આવે છે ત્યારે એમ ખરેખર લાગે છે કે ભલે એનો કાળ છે તો પણ જેને કરી લીધું છે એને માટે બહુ સારો કાળ છે. બહારના બીજા જીવના પરિણામ જોતા એનો કાળ દેખાય છે, પણ એ બીજા જીવના પરિણામ એ જીવો પાસે રહ્યા. તારે કરવું હોય એટલે કે મારે કરવું હોય તો એટલી બધી વાત પ્રસિદ્ધ થઈને સામે આવી ગઈ છે કે એને કરવું હોય તો સુગમ પાછી કરી શકે એમ છે, પોતાનો હિત સાધુ હોય તો સાધી શકે એમ છે. અને બીજાના પરિણામ જોઈને વ્યર્થ સમય બગાડવા જેવો
નથી,
કેમ કે જગતમાં તો એ બધું ચાલવાનું છે, જગત તો જગતની રીતે જ પરિણમવાનું છે. એની ચિંતા કરવાથી તમે કેટલો ગુણ થાય, એનો વિચાર કરવાથી તમે કેટલો ગુણ થાય કે તને અવગુણ થાય, ગુણ તો ન થાય પણ તને અવગુણ થાય, ને કાળ કેટલો જાય એ વધારામાં કે તારો કામનો કાળ, કામ કરવાનો કાળ તારો વ્યર્થ ચાલ્યો ગયો. તમામ સાધકોની ભાવનાનો વિષય અપૂર્વ અવસર ક્યારે એવો આવશે, શ્રીમદજી એ ભાવના ભાવી ભાવનાનો વિષય છે. મુનિ દશાની શ્રી વાત, મુનિ દશાનું સ્મરણ કરતા એટલો મહિમા આવે છે કે જેના આત્મામાં શુદ્ધ આત્માની અનુભૂતિની પ્રચુર સ્થિતિ ઊભી થઈ છે એવા મુનિ દશાની શ્રી વાત કરવી, વાતનો વિષય કરવો એ અઘરું પડે છે. બાહ્ય દેદારથી તો સમજી શકાય છે, જગત આશ્ચર્યમાં પડી જાય જે દશામાં રહેવું લોકોને આકરું લાગે, કઠિન લાગે, થોડાક સંયોગો ઘણા થાય, ચાલતા સંયોગોમાંથી થોડાક ઓછા થાય તો હરહરી જાય, અંદરથી ભૂલી જાય અને રે મારું શું થાય. એમ કહે છે કે જેને તિલતુષ માત્ર સંયોગનો આધાર નથી, કેવી અંદરને ચીજ છે એનો આધાર લીધો હશે, કે જેને બહારના આધારની કાંઈ પડી નથી. નમળે ચક્રી તથાપિ નમળે માન, હામું જોવે નહીં. ચક્રવર્તી નંદન કરવા આવે તો કે મારા ચેતન ચક્રવર્તીને હામું જોવો, કે આ ચક્રવર્તીને હામું જોવું, કોને હામું જોવું? એ ચક્રવર્તી પદ તો જેને તુચ્છ માન્યું છે, એની બધી પદવી જેને તુચ્છ માની છે એવું નિર્દેશ. એવી મુનિદશાની શ્રી વાત, મુનિઓ તો પ્રમત અપ્રમત પણ સદા જલનારા છે. છઠ્ઠું અને સાતમું ગુણ સ્થાન, પ્રમત અને અપ્રમત એટલે છઠ્ઠું અને સાતમું ગુણ સ્થાન છે. પ્રમત છે એ છઠ્ઠું ગુણ સ્થાન છે, અપ્રમત એટલે સાતમું ગુણ સ્થાન છે. પ્રમતનો સાદો અર્થ થાય છે પ્રમાદ. 28 મૂળ ગુણનો પાલન કરવાનો વિકલ્પ ઉઠે એને એને ભગવાને એનું નામ આપ્યું છે પ્રમાદ ગુણસ્થાન. ઠીક છે, દોષવાચક નામ છે ગુણસ્થાનનું. કેવું?
દોષ માટે.
દોષ માટે
કહેવાય, મૂળ દોષ.
મૂળ ગુણ પાડે છે ને એને દોષ કહેશો? ભાઈ આ અધ્યાત્મ છે, અધ્યાત્મ દ્રષ્ટિથી રાગ માત્ર ને દોષમાં, દોષમાં ગણવામાં આવ્યો છે. રાગમાં કોણ છે? એ મલિન છે, દુઃખદાયી છે અને આત્માના સ્વભાવનો ઘાતક છે, વિરોધક છે, વિરોધ છે. તો પ્રમોદ અપ્રમોદમાં પણ આમાં સદા જીવનારા છે. ક્ષણની અંદર વિકલ્પમાં આવે 28 મૂળ ગુણના, તેથી વધારે એની મર્યાદા નથી. અને ક્ષણની અંદર અપ્રમત દશામાં, એટલે અપ્રમાદ દશામાં શુદ્ધોપયોગમાં પ્રવર્તે. એ ક્ષણની અંદર ચૈતન ગોળ અંદરથી છૂટો પડી જાય, એવી પ્રચુર સ્વસંવેદનની દશામાં આવે, વળી પાછા એ વિકલ્પમાં, વળી પાછા શુદ્ધોપયોગમાં આવે, વળી પાછા વિકલ્પમાં આવે. હાલતા ચાલતા ખાતા પીતા ઉડતા બેસતા સૂતા બુદ્ધિ નીકળતા આ દિશા, શાસ્ત્ર લખતા હોય તો આ દિશાને, પ્રવચન આપતા હોય તો આ દિશા, એવી દિશા છે. એની ભાવના તમામ સાધકને હોય છે. એ દિશા પ્રગતિ નથી તો એ દિશાને પ્રગટ કરવાની ભાવના વર્તે એવી સ્થિતિ હોય, બીજી સ્થિતિ સાધકની હોય નહીં, એ કુદરતી છે, બહુ કુદરતી છે. એ વિષય ચાલુ રહે છતાં લિંક તૂટે નહીં, પણ લખનો ઉપયોગ છૂટી જાય, ઉપયોગ છૂટી જાય તો ક્ષણ માત્ર માટે પ્રવર્તે ચાલુ છે કે બંધ છે એ ખ્યાલ પણ ન આવે કોઈને, પોતાને ન આવે ને બીજાને ખ્યાલ ના આવે. એમ તો બોલતા હોય, ધારાવાહિક પ્રવચન આપતા હોય, એમાં ઉપયોગ ગયેલો જાય, બીજાને ખ્યાલ ન આવે. હા તો ઠીક છે, સાથે કઈ સંબંધ નથી. સામાન્ય રીતે પોતે ઉપયોગ પૂર્વક પ્રગતિ ન કરી શકે, નથી થતી, કેમ કે ઉપયોગનો વિષય એક સાથે અંદર ને બહાર બે બે પ્રકારે રહી શકે નહીં. તો છૂટી જાય, ચાલતા હોય તો ઉભા રહી જાય, જો લંબાઈ જાય શકો ઉપયોગ તો ચાલતા હોય તો ઉભા રહી જાય, નહીં તો ચાલતા ચાલતા આવી જાય. વીજળીના ઝપકારા ની એમ જયારે આવે છે એટલે એ સેકન્ડ થી પણ વિશેષ દિશા છે. અહીંયા જે લખવાનું છે એ તો બહુ સ્થૂળ ઉપયોગનો વિષય છે, એનું તો આજે વિજય જેમ આકાશમાં થાય છે ને એનો ઝપકારા જેવો વિષય છે, એવી રીતે આવે ને જાય છે. આત્માનો સંબંધ નથી ને, ઉપયોગનો તો સંબંધ જોયો નથી, કેટલી બી વાત વિકલ્પ નથી ચાલવાનો કે લખવાનો. વિકલ્પ વિના, પૂર્વ વિકલ્પ વિના, પૂર્વ યોજના વિના એમની એ દશામાં આવે છે. એટલી અલૌકિક દશા છે, કેમ કે અત્યારે તો જોવા મળતા નથી, અત્યારે તો જોવા મળતા નથી. દિગંબર સંપ્રદાયમાં નગ્ન મુનિઓ છે, પણ છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં જોવા મળતા બહુ મોટો સમૂહ દર્શનની ખબર નથી, ધારણા જ્ઞાન એ પરિસ્થિતિ વાળા છે, એને ધારણા જ્ઞાનમાં સમૂહ મિથા નથી. શું કરે, આ તો ભાવની સંત છે, જાણે કે હાલતા ચાલતા વાતચીત જે ગયા છે ને, ચડતે ફેરે તે સીધે તો બોલી જાય, એવી દશા. જે શાસ્ત્ર સ્વરૂપે પછી આધાર લો ને, આધાર 328 એ છે, 329 બે એ જ ગોળ છે, આધાર છે. પ્રમત અપ્રમત પણ આમાં સદા જન્મનારા છે, એમને તો સર્વગુણ સંપન્ન કહી શકાય. કે છે કે અમને તો એમની પ્રવૃત્તિમાં કઈ દોષ જ દેખાતો નથી, સર્વગુણ માને સર્વગુણ સંપન્ન થઈ ગયા. એ તો જગતની કોઈ પ્રવૃત્તિમાં એ પડતા સર્વગુણ સંપન્ન થઈ ગયા. આમ તો અંદર ગુણો ખીલ્યા છે અને મોક્ષ માર્ગની પ્રધાન દશામાં આવી ગયા છે, પણ ત્યાંથી એમને એવી રીતે જોવામાં આવે છે કે અમૃતચંદ્ર આચાર્ય દેવ કહે છે કે આ તો મોક્ષ તત્વ છે. પ્રવચન સારની પંચરત્ન છેલ્લી પારિગાથામાં માવલિની મુનિને મોક્ષ તત્વ કહ્યું છે. વિદ્વાન હોય તો હિસાબ કિતાબ કરે કે મોક્ષ તત્વ તો તમે 13માં 14માં મોક્ષ સ્થાને સ્થાપો તો વ્યાજબી વાત છે. અમારો કરુણાનું યોગ ના પાડે છે, મુનિને તો સુવર્ણગિરા તત્વમાં નાખો. અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે તારો કરુણાનો યોગ તારા ઘરે રાખ, તારો અભ્યાસ તારા ઘરે રાખ. અમને તો એ મોક્ષ તત્વ દેખાય છે, એમાં તમે કઈ સમજાતું હોય તો સારી વાત છે, ન સમજાતું હોય તમે મોક્ષ તત્વ છે. જે સમસ્ત તત્વ મોક્ષ તત્વ છે, એટલે અનુયોગ કામ નથી લાગતા. અહીંયા શું કહેવું છે, અનુયોગના આગમના સિદ્ધાંતોથી અધ્યાત્મ એ પર ચીજ છે, ત્યાં એની ટાંગ અડાડે એવી વાત ખોટી છે. વચ્ચે અપેક્ષા લાવે તો એ કહેવા ધારેલો વિષય વિવિક્ષિત વિષયને એ સમજવા માંગતો નથી, એ એની અસરળતા છે, અડોડાય છે, એ કરવા યોગ્ય નથી.
જય મિત્રો, જય દિગંબર, જય ધારણ, જય હો, જય હો.